તારીખ 27/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 766 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 367.
ભાવે જીવ પરિણમે ભાવ કર્મ નિમિત્ત પામીને દ્રવ કર્મ પરિણમે કોઈ કોઈના ભાવના કરતા નથી, તેમ કરતા વિના થયા પણ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ કરતા કર્મ સંબંધ નથી. જીવના વિભાવ ભાવ અને દ્રવ કર્મ આ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ કરતા કર્મ સંબંધ નથી. દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને અવદયિક ભાવે જીવ પરિણમે છે. કયા દ્રવ્ય કર્મ પૂર્વે જે નિબંધન કર્યા છે એ દ્રવ્ય કર્મનો વિપાક આવે છે ત્યારે એના નિમિત્તે જીવ પણ ઉદય આદિ ભાવે પરિણમે છે. સામાન્ય વિશેષપણે કોઈ જ્ઞાની ધર્માત્મા અનુદય ભાવે પરિણમે છે એ અપવાદ છે. ભાવ કર્મનો નિમિત્ત પામીને જગતમાં જે જીવો વિભાવ ભાવે પરિણમે છે ત્યારે કોઈ પણ અપવાદ એમાં નથી કે એને દ્રવ્ય કર્મનો આશ્રવ બંધ ન થાય. એનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મનો આશ્રવ બંધ થાય થાય ને થાય. બે વચ્ચે ફેર શું છે કે દ્રવ્ય કર્મનો ઉદય થાય તો ડિગ્રી ટુ ડિગ્રી સામે વિભાવ થાય એવો સિદ્ધાંત નથી. થાય એવો પણ સિદ્ધાંત નથી, ડિગ્રી ટુ ડિગ્રી થાય એવો નથી, વધુ પણ થાય એટલો પણ થાય અને ઓછો પણ થાય. જ્યારે ભાવ કર્મનો નિમિત્ત પામીને તો દ્રવ્ય કર્મ ડિગ્રી ટુ ડિગ્રી બદલાય છે. આ બે વચ્ચે શું છે કે કોઈ જીવ વધુ વધુ પણ ક્રોધનો ઉદય આવ્યો હોય, ક્રોધ પ્રકૃતિનો ઉદય અને જેટલા પ્રમાણમાં એનો વિપાક છે, રસ છે પ્રકૃતિનો, એના કરતાં વધારે ક્રોધ કરી બેસે, એના કરતાં સહેજે મંદ કષાય પણ રહી શકે. નાની હોય તો અનુદય ભાવે પણ પરિણામે અજ્ઞાનીમાં બે પ્રકાર થાય છે. અજ્ઞાનીમાં બધા જેમ કે નિગોજ છે, નિગોજમાંથી બે ઇન્દ્રિય ક્યારે થયો, પંચેન્દ્રિય ક્યારે થયો, કે ઉદય કરતા બીજી રીતે પરિણમો ત્યારે લાયક જ કર્મનો ઉદય છે. નિગોદના ભાવમાં ગયો છે તો એવા કર્મ બાંધીને ગયો છે ને એવા જ કર્મનો ઉદય છે. એટલે ક્યાં જ જન્મ મરણ, ક્યાં જ જન્મ મરણ કર્યા કરે છે, કેમ કે ત્યાં તો કોઈ બુદ્ધિપૂર્વકનો પ્રયાસ નથી. છતાં અબુદ્ધિપૂર્વક કોઈ જીવને કશાયની મંદતા થતાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય મારી જાય. આવીશ ત્યાં બહુ અલ્પ છે, તો બીજા ભાવમાં ફરી જાય બધું. એટલે આ તો બે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બંને છે પણ બંનેમાં આટલો તફાવત સમજવા યોગ્ય છે એટલી વાત છે. અને તેનો અર્થ એ છે કે કોઈ કોઈના ભાવના કરતા નથી, એકબીજાના ભાવના એકબીજા કરતા નથી, તેમ કરતા વિના થયા પણ નથી. એટલે કરતા વિના થયા એટલે એકબીજાના કરતાથી ને થયા છે એમને. પોતપોતાના કરતા છે, પોતાના પરિણામના પોતે કરતા છે, પોતાના પરિણામ મેં કરતા નથી એમ નથી, એકબીજાના કરતા નથી તેમ પોતે કરતા વિના થયા નથી, એટલે પોતે જ કર્યા છે એ પરિણામ. વિભાવ પણ જીવે જ કર્યો છે અને પૂજળ પર્યાય પણ કર્મના પ્રમાણે જ કરી છે, બીજા કોઈ કરી જ નથી. એ સામાન્ય અર્થ છે સાહેબ. સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે, સ્વભાવ એટલે પોતાનો ભાવ કરે છે, સર્વ પોતપોતાનો ભાવ કરે છે તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કરતા છે, પુદ્ગલ કર્મનો આત્મા કરતા નથી. એ વિતરાગના વાક્ય સમજવા યોગ્ય છે આમ નથી. આ માટે એમ કીધું કે વિતરાગતા ઉત્પન્ન કરાવવા માટે એમ કહ્યું, વિતરાગના વાક્ય લીધા ને પોતાના સ્વભાવના કરતા છે. સ્વકમ સ્વભાવમ કુર્વન સ્વકમ સ્વભાવમ આત્મા સ્વકસ્ય ભાવસ્ય નહીં પૂજલ કર્મણામ જીનવચનમ જ્ઞાતવ્યમ. સ્વભાવ એટલે પોતાનો ભાવ લીધો છે, કેવળ જ્ઞાન વિભાવ અને વિભાવ સુધી રાજા દિશાઓ પણ પોતાના સ્વભાવ છે. પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કરતા છે પૂજલ કર્મના નહીં. આમ જીનવચન જાણવું, નિશ્ચયથી જીવને પોતાના ભાવનું કર્તાપણું છે અને સુગલ કર્મનું અકર્તાપણું છે એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે. જીન વચન નાતવ્યમ એમાંથી આગમ વડે દર્શાવવામાં આવ્યું છે એમ ટીકા કરી. મૂળમાં જીન વચન નાતવ્યમ લીધું જીવ પોતાના સ્વભાવ અનુસાર તેમ ભાવ કર્મ ને કરે છે. કર્મ છે પોતાની યોગ્યતા અનુસાર પરિણમે છે, જીવ પોતાની યોગ્યતા અનુસાર પરિણમે, પોતાના સ્વભાવ અનુસાર નિશ્ચયને અભિન્નકારકો હોવાથી કર્મ ને જે સ્વયં સ્વરૂપ ના કરતા છે એમ કહ્યું છે. સ્વકારકો ઉતાર્યા છે એ પ્રમાણે જીવ પણ ભાવ પર્યાય પ્રવર્તા આત્મદ્રવ્ય રૂપે કર્તાપણાને ધરતો, ભાવ પર્યાય પામવાની શક્તિ રૂપે કરણપણાને અંગીકાર કરતો કરતા થઈ ગયું ને. હા, કે વિભાવ ભાવ કોણ કરે છે, કર્મ કર્મ સાપેક્ષ છે કે નહીં, નિશ્ચયથી કર્મ નિરપેક્ષ છે. આ પાછળ જાખામાં એના સત્કાર કહો. જીવના વિભાવના સત્કાર તો જીવ કરે છે એ અહીંયા અમરચંદ્રાચાર્યજીએ ખોલીને કહ્યું છે. માટે નિશ્ચયથી કર્મરૂપ કરતાનો જીવ કરતા નથી ને જીવરૂપ કરતાનો કર્મ કરતા નથી. વાત છે બહુ સ્પષ્ટ વાત છે. દિગંબરના ખાસ વિદ્વાન ગણાતા હતા, દુર્લભ અને વિદ્વાન હતા, છતાંય તે કર્મના વિષયમાં આ તો સ્થૂળ વિષય છે, બહુ અધ્યાત્મનો વિષય નથી, જોતા રહી ગયેલા એવું છે. આ તો એવો સૂક્ષ્મ વિષય નથી, એના છ કાર્યોની વાત ચોખ્ખી છે. ગ્રંથો તો વાંચેલા હોય કે ના વાંચેલા હોય શું વાંચતા હશે એમ બધું. આવું ચોખ્ખું લખેલું છે કે આના છ કારકો જુદા, આના છ કારકો જુદા, પછી વળી આ કરે છે એ વાત ક્યારે. સમસ્યા તો ટીકા સાથે સંતોષ થતો, સમયસાર તો ટીકા સાથે સંતોષ થયો. કેટલી વાર બધી વાર વાંચ્યું હશે, દ્રષ્ટિ હોવી જોઈએ. કઈ દ્રષ્ટિથી શાસ્ત્ર વિચાય છે એના ઉપર એ વાંચનના ફળનો આધાર છે. શાસ્ત્ર ઊંચાય છે એમ ન લેવાય, કઈ દ્રષ્ટિથી ઊંચાય છે એમ લેવાય. કર્મ પોતાના સ્વભાવ અનુસાર યથાર્થ પરિણમે છે, એટલે એના છ કારકો પ્રમાણે એના સ્વભાવ છે. જીવ પોતાના સ્વભાવ અનુસાર, સ્વભાવમાંથી છ કારકો કાયદા છે, કેમ કે છ કારકો એનો સ્વભાવ છે, શક્તિ છે, કર્મ શક્તિ કરતા શક્તિ શક્તિ લીધી છે તે સ્વભાવ લીધો, સ્વભાવમાંથી શક્તિઓ કાઢી છ કારક. કર્મ જો કર્મ કરે અને આત્મા આત્મત્વ જ કરે તો પછી તેનું ફળ કોણ ભોગવે અને તે ફળ કર્મ કોને આપે? આ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે કર્મ પોતાના કર્મને કરે, કાર્યને કરે, આત્મા આત્મત્વને એટલે આત્માપણાને કરે તો પછી આનું ફળ કોણ ભોગવે? આ ફળ કોણ ભોગવે છે? સુખી થાય છે, દુઃખી થાય છે, તો આજો હરો હતો ને તાળ આવ્યો, રોજ રોટલી દાળ ભાત શાક ખાય છે, બે રોટલી દાળ ભાત શાક કરે, તાવ ખાતા તાવ ઉતરવા આવ્યો, તો કોને આવ્યો અને કોને ખાધું? આ સવાલ. તો પછી તેનું ફળ કોણ ભોગવે અને તે ફળ કર્મ કોને આપે? આ પ્રશ્ન ઉઠેલો. કર્મ ફળ કોને આપે? કે કર્મ ફળ પોતાને આપે, કર્મ ફળ કઈ જીવને આપે નહીં. સંપૂર્ણ લોક પૂર્ણ અવગાઢપણે પૂદગળ સમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંદો છે. હવે લોકની વાત લીધી કે આખો લોક છે એમાં પૂદગળ પરમાણુઓ ખાંસી ખાંસીને ભર્યા છે, એમાં અનંતા સૂક્ષ્મ પરમાણુઓ પણ છે જે ઇન્દ્રિય ગમ્ય નથી, અને બાદર એવા ઘણા એવા પણ છે સ્થૂળ બાદર એટલે સ્થૂળ એવા વિવિધ પ્રકારના અનંત સ્કંદો છે. સૂક્ષ્મ સ્કંદો પણ એવા છે, કારણ પણ સ્કંદ છે, છતાં સૂક્ષ્મ પર્યાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી ગમ્ય થતા નથી. 65. આત્મા જ્યારે ભાવ કર્મરૂપ પોતાના સ્વભાવ કરે છે, પોતાનો સ્વભાવ કરે છે, જો ભાવકર્મને સ્વભાવ જ કહે છે બીજી વખતે. આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે ત્યારે ત્યાં રહેલા પૂદગળ પરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે અને એકબીજા ક્ષેત્ર એ ક્ષેત્ર અવગાહપણે અવગાઢતા પામે છે. આ દ્રવ કર્મનો બંધ કેવી રીતે થાય છે, જીવને કર્મ કેવી રીતે બંધાય છે એનું સ્પષ્ટીકરણ છે કે જ્યારે કોઈ આત્મા ભાવકર્મ રૂપ કરે છે, ભાવકર્મ એટલે રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિકાર પરિણામ કરે છે, એ ભાવકર્મ છે, ત્યારે ત્યાં રહેલા જ્યાં જીવ છે ત્યાં જ રહેલા છે કાર્મણ વર્ગના પરમાણુ. અહીંયા જીવ વિભાવ કરે ને પેલી બાજુથી હિમાલયમાંથી કર્મ આવીને વર્ગે છે એમ નથી, દૂરના ક્ષેત્રે કાર્મણ વર્ગના છે, દેવલોકમાં છે બધે, ત્યાંથી આવીને વર્ગે છે એમ નથી. કાર્મણ વર્ગના આખા લોકમાં ભરેલી છે, જે ક્ષેત્રે જીવ છે ત્યાં પણ કાર્મણ વર્ગના છે. જે જીવ જે ક્ષેત્ર છે તે ક્ષેત્રના કાર્બન વર્ગના પરમાણુઓ ત્યાં પ્રકૃતિ ભાવ ધારણ કરે છે. શું કર્મ ભાવ ધારણ કરે છે એટલે શું? કર્મની પ્રકૃતિનો ભાવ ધારણ કરે છે. કાર્બન વર્ગના તો છે, મિથન વર્ગના પરમાણુઓ પણ છે બધે, કાર્બન વર્ગના પરમાણુ પણ છે અને બીજા સાદા પણ શુદ્ધ પરમાણુઓ પણ ઘણા છે અને સ્કંદો પણ સૂક્ષ્મ ઘણા છે. શું પણ એમાં જે કાર્બન વર્ગના છે એમાંથી કેટલાક નાના વર્ણ, દક્ષિણા વર્ણ આદિ પ્રકૃતિ ભાવને પામે છે અને અહીંયા કર્મ ભાવ કહેવામાં આવે છે. એક તો એમાં પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, એક વાત. બીજી વાત કે ત્યાં હતા પણ જીવ ત્યાંથી ખસતો તો ત્યારે એ સાથે નહોતા જતા, જેમ કે અહીંયા કાર્બન વર્ગના પરમાણુ છે પણ આ જીવ અહીંથી બીજે જાય એટલે આના પરમાણુ સાથે ન જાય. પણ જો એ પરમાણુ આયા બાંધા ભાવ કર્મ દ્વારા સાથે ન જાય, સાથે જવાનું એનું કોઈ કારણ નથી. કયા પરમાણુ સાથે જાય? કે જે નાનાવરણ આદિ કર્મ પ્રકૃતિએ પરિણમીને જીવની સાથે પ્રદેશો સાથે અવગાઢ સંબંધ કર્યો એ પછી સાથે જાય. ઓલા કાર્બન વર્ગના વાળા ને જાય ત્યાં એને રહી જાય. હવે ત્યાં જાય તો ત્યાં વિભાવ કરે તો ત્યાં જે કાર્બન વર્ગના છે એ બદલાય, આયા ના વાળા નો બદલાય, આય ના આયા રહી જાય, ત્યાંના ત્યાં શું બદલાય? જ્યાં જાય ત્યાંથી ત્યાં બધે છે જ છે, ક્યાંયથી લાંબા પડતા નથી. આવ્યા સિવાય પરમાણુ ભરેલા છે એની સાથે જીવ ને કઈ સંબંધ નથી. હવે અહીંથી જીવ બીજા ક્ષેત્રે ગયો, અહીંથી આપણે ઓફિસે ગયા તો આયના પરમાણુ સાથે ન આવે. કાર્બન
પરમાણુ
પણ વ્યવસ્થા જ ન રહીએ તો જે બંધાયેલા છે ને નથી બંધાયેલા એની કોઈ વ્યવસ્થા ન રહીએ.
હા,
અવ્યવસ્થા જ થઈ જાય. કેમ કે બંધાયેલા સાથે જાય અને ન બંધાયેલા નથી બંધાયેલા એની ખાતરી છે અને બંધાયેલા એની ખાતરી છે. કેમ કે આમ તો જીવ ચેતન છે, ઉજ્જવલ પરમાણુ અચેતન છે. બંધનનો અર્થ શું? કે અમુક મુદત સુધી સાથે ને સાથે સંયોગપણે રહેવું એનું નામ બંધન છે. કર્મ કાંઈ જીવ ભાવને પામતો નથી, જીવ કાંઈ ઉજ્જવળ થતો નથી, પણ બંનેનો સંયોગ અમુક કાળ સુધી અમુક મુદત સુધી સાથે રહે છે એને એને સંબંધ અથવા બંધ કહે છે. સંબંધ એટલે સારો એવો બંધ, તે સંબંધ સારો એવો બંધ કે સાથે ને સાથે રહીએ, જ્યાં જાય ત્યાં સાથે આવે, જ્યાં જાય ત્યાં સાથે આવે તે બંધાયેલા. બાકી અહીંયા બીજા હોય કાંઈ સાથે જાય
નહીં. ખરેખર રીતે તો બંધ નથી, કારણ કે બેની જાત જુદી છે.
હા, બેની જાત જુદી છે પણ સંયોગ સંબંધ છે ને. સંયોગ સંબંધ તો ખરો કે આ જ્યાં જાય ત્યાં જાય, જેમ કે આ જીવે કર્મ બાંધ્યા છે. હવે અહીંથી હજારો માઇલ પ્લેનની મુસાફરી કરે ને ગમે ત્યાં જાય તો જે બંધાયેલા છે એ સાથે જ રહીએ, બંધાયેલા છે એ સાથે જ રહીએ. એમાં જે ઉદયમાં આવીને ખરી જાય એ પાછા સાથે ન જાય, એ ખરીને અહીંયા અહીંયા રહ્યા, અહીંયા ખરી અહીંયા રહ્યા છે. શું વિભાવ દશા
ઘટે?
હા, સંસ્કાર જુદી વસ્તુ છે અને વિભાવનું વધવું ઘટવું જુદી વસ્તુ છે. સંસ્કાર તો તીવ્ર રુચિએ કરીને, તીવ્ર રસે કરીને, કોઈ યોગ્યતાનું રહી જવું, થઈ જવું એને સંસ્કાર કહે છે. એ અમારી સ્થળી બંને હોય છે, અવળા સવળા દરેક ભાવના સંસ્કાર પડે એવું નથી. છે, સામાન્ય ભાવ છે, એમાં એટલો રસ નથી હોતો, એટલે વિરુદ્ધ રસ કરીને ધોવાતા જાય છે, બધા રસ નાશ પામે. આત્મા જ્યારે ભાવકર્મરૂપ સ્વભાવને કરે છે ત્યારે ત્યાં રહેલા પુદ્ગળ પરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મ ભાવને પ્રાપ્ત થાય છે, એટલે જ્ઞાનાવરણ આદિ કર્મ પ્રકૃતિ ભાવને પ્રાપ્ત થાય છે, એમ જોઈએ પ્રકૃતિ સ્વભાવને પ્રાપ્ત થાય છે. કર્મણ વર્ગણામાં કર્મ ભાવને તો પ્રાપ્ત થયેલા છે, અને એકબીજા એક ક્ષેત્ર આપણે ઓગાળતા પામે છે, પછી એક ક્ષેત્ર આવતા સંબંધ થઈ જાય છે, એટલે ક્ષેત્ર બદલે તો સાથે ને સાથે રહીએ. પાછળ થયું 66, કોઈ કરતા નહીં છતાં પુદ્ગળ દ્રવ્યથી જેમ ઘણા સ્કંદોની ઉત્પત્તિ થાય છે તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગળ દ્રવ્ય પરિણમે છે એમ જાણવું. કોઈ કરતા બીજો કોઈ કરતા નથી, પુદ્ગળ કર્મનો જીવ કરતા નથી, છતાં પુદ્ગળ દ્રવ્યથી જેમ ઘણા સ્કંદોની ઉત્પત્તિ થાય છે. આ વાદળાથી આ કોણ કરે, એને ધરતીકંપ થાય એને કોણ કરે, વાદળા હોય છતાં વરસાદ આવે પણ ખરો ને ન પણ આવે કોણ કરે, એ પરમાણુનું વિજ્ઞાન છે, એ સ્વયં જ પરમાણુ એ કાર્યોને કરે છે અથવા નથી કરતો. એટલે બીજો કોઈ કરતા નહીં છતાં પુદ્ગળ દ્રવ્યથી જેમ ઘણા સ્કંદોની ઉત્પત્તિ થાય છે, એક ધરતીકંપ થાય, દરિયો હોય ત્યાં પર્વત થઈ જાય, અને પર્વત હોય ત્યાં દરિયો જળગંબાકાર થઈ જાય, મોટો પર્વત હોય પણ જુઓ તો જળગંબાકાર, પાણી 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 થઈ ગયો, ખાડો પડી ગયો પાંચ માઇલમાં, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગળ દ્રવ્ય પરિણમે છે એમ જાણ. એમ કર્મપણે એટલે જ્ઞાનાવરણાદિ કર્મપણે પણ પુદ્ગળ દ્રવ્યમાં પરિણમવાની યોગ્યતા છે અને પરિણમે છે, જીવ એને કરતો નથી એમ કહેવું છે. કેમ માનવું પણ, આયા ક્રોધ કરે ને આયા ક્રોધની પ્રકૃતિ બંધાય છે, તો જીવે એ કર્યું નથી એમ માનવું કેવી રીતે? એક ભાવ જીવ કરે છે ત્યારે સાત કે આઠ જાતના કર્મની પ્રકૃતિ મુખ્ય મુખ્ય લઈએ તો પેટામાં તો ઘણી છે, સાત કે આઠ કર્મ પ્રકૃતિ બંધાય છે. આયુષ ન ગણો તો સાત, તો કર્મણ વર્ગણામાં તો એક કર્મણ વર્ગણા એક જાતિની છે, એમાં કેટલો જથ્થો જ્ઞાનાવરણીની પ્રકૃતિએ પરિણમો, કેટલો જથ્થો દક્ષિણાવરણીની પરિણમો, કેટલો જથ્થો અંતરાયમાં પરિણમો, કેટલો જથ્થો સાતા સાતામાં પરિણમો. જો કર્મ સ્વતંત્ર ન હોત તો આવા ભેદ પડે તો નહીં. કેમ ભેદ પડ્યા? જીવને તો ખબર નથી, જેણે સાત આઠ કર્મો બાંધ્યા એ જીવને ખબર નથી કે કેટલી સંખ્યામાં મને કઈ પ્રકૃતિના કર્મો બંધાય છે, એને ખબર છે નથી ખબર. બીજું, કર્મણ વર્ગણામાં અહીંયા અનંતા કર્મો અત્યારે રહેલા છે, એમાંથી અમુક જ જથ્થો કેમ પરિણમે છે, બાકીના નથી પરિણમતા? બધા નથી પરિણમી જતા, અહીંયા એક ભાવ કર્યો ત્યારે અહીંયા આતા બધા નથી પરિણમી ગયા, એમાંથી કેટલાક પરિણમ્યા છે કે જેટલા પરિણમવા યોગ્ય હતા તેટલા, એના કેમ કે જે પરિણમવા યોગ્ય હતા તે પરિણમવા યોગ્ય હતા તે પણ પોતાની યોગ્યતા છે, નહીં પરિણમવા યોગ્ય હતા તે પણ પોતાની યોગ્યતા છે.
ત્યાં
બીજા ઘણા જીવો છે, શ્લેષ્મ ના, વિસ્થા ના, લોહી ના, એવા બધા જીવો છે આની અંદર. આ કરીને તો દેખાવામાં આવે છે, કરીને પેટમાંથી એક ફૂટના, બે ફૂટના, ત્રણ ફૂટના, તો એ પણ કર્મ બાંધે છે. એ જીવો પણ સમયે સમયે વિભાવ ભાવે પરિણમીને કર્મ માંગે છે. હવે તો બધા એક ક્ષેત્ર છે, એ કર્મણ વર્ગનું ક્ષેત્ર આ જીવને છે, એ બીજા જીવોને છે, અને બે એક સાથે કરે છે, અથવા અનેક જીવો એક સાથે વિભાવ કરે છે. છતાં કેટલાક કોકને બંધાય છે અને કેટલાક કોકને બંધાય છે, એ શું બતાવે છે? સ્વતંત્ર પણ કામ કરે છે. કોઈ જીવને આધીન કોઈ હોય તો ખેંચા ખેંચી થઈ જાય. આ સાતાને મારે જોઈએ છે, આ સાતાને મારે જોઈએ છે. સાતા તો હોય ને જીવ, પરિણમે છે, સંઘોની ઉત્પત્તિ થાય છે, સ્વયં જ પરિણમે છે. ચર્ચામાં લઈએ તો શીખે છે, પછી ચર્ચામાં લઈએ તો ઠીક રહે. યાદ રાખજો, હું ભૂલી જાઉં તો તમારો પ્રશ્ન યાદ રાખજો, બરાબર? નહીં તો થોડો વિષયાંતર થશે ને, કેમ કે ત્યાં શું કહેવું છે, કહેવાનો હેતુ શું છે. નહીંતર સીધો સાદો અર્થ ત્યાં એવો થાય છે કે જીવની પ્રેરણાથી કર્મ બંધાય છે. શબ્દનો અર્થ એવો થાય છે જે ચાલતા પ્રકરણથી વિરુદ્ધ જાય છે. પારિણામિક ભાવે છે, પારિણામિક ભાવે છે એટલે શું? અનાદિ અનંત. પણ તે જીવનો, તે પૂજગળનો મૂળ સ્વભાવ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ રૂપ છે, તે મૂળ સ્વભાવ. જ્યારે જે બે પદાર્થો વચ્ચેનો સાદ્રશ્ય પરિણામ થાય છે મેળવાળા, ત્યારે એ સંબંધને જોવામાં આવે છે. તો એ શું છે આપણે ચર્ચામાં લઈશું, કારણ કે એમાંથી ઘણા પ્રશ્નો ઉઠવાની શક્યતા છે. બીજા પ્રશ્નો ચાલશે તો ચાલતો વિષય. કોઈ કરતા નહીં છતાં પૂગળ દ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે જીવનમાં, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પૂગળ દ્રવ્ય પરિણમે છે. પોતાના વર્ગમાંથી પરમાણુ જ્ઞાનાવરણ ના થાય, દર્શનાવરણ ના થાય. બીજા પણ પરમાણુ ત્યાં ઘણા છે, અનંતા સૂક્ષ્મ પરમાણુ શુદ્ધ, એ પણ ત્યાં કર્મ પ્રકૃતિ નથી પરિણમતા. ત્યાં જ્ઞાનાવરણ જે આવી અને પ્રકૃતિથી સંબંધ થતો નથી, એટલે એ પોતાના સ્વાભાવિકપણે પરિણમે છે એમ સ્વતંત્ર. હા, સ્વતંત્રતા સિદ્ધ કરે છે જુદી જુદી રીતે. અહીંયા સ્વતંત્રતા આચાર્ય મહારાજ સિદ્ધ કરે છે. ગાથાઓ કુંકુંડાચાર્યની છે, મજબૂત અવગ્રહિત છે. યથાકાળે ઉદય છે તેથી જીવ સુખ દુઃખ રૂપ ફળને લીધે છે. હવે શું કહે છે કે જીવ અને પૂદગળ છે, પૂદગળોનો સમૂહ એક બે પરમાણુ નથી પણ ઘણા છે. અરસ પરસ સારી રીતે એકબીજાના ક્ષેત્રમાં અવગ્રહ અવગાહીને રહેલા છે. અવગ્રાહી અવગાહ્યો જીવો અને પૂજગળતાઓ વિશિષ્ટ પ્રકારે અન્ય અન્ય અવગાહને ગ્રહવા વડે પરસ્પર બદ્ધ છે. કાળે છૂટા પડતા સુખ દુઃખ આપે છે અને ભોગવે છે. કાળે એટલે ઉદય કાળે, જ્યારે બીજાની સાથે નિબંધનમાં આવ્યા છે ત્યારે એનો વિપાક નહીં હોવાથી એ એમને પૃથ્વી પિંડ પીડ્યા રહે છે. એમ ખેતરમાં માટીના ઢેફા પડ્યા રહે એમ પણ આ જીવના ખેતરમાં માટી પડેલી રહે છે કર્મની માટી. પણ જયારે એની અંદર વિપાક આવે છે ત્યારે સાતા શુભ પ્રકૃતિનો ઉદય હોય તો જીવને સુખ લાગે છે, જે સુખ નથી પણ સુખાભાસ છે પરમાર્થને. અને જો અસાતા પ્રકૃતિનો અશુભ પ્રકૃતિનો ઉદય હોય તો જીવને દુઃખ લાગે છે. એ ઉદય કાળે એ પ્રકારનું જીવના ભાવ ઉપર સામાન્યપણે અસર આવે છે. ઉદય સાથે જોડાય છે એટલે જે ન જોડાય એની અસર આવતી નથી. એ અપવાદ એને જાણવા, કેટલો અપવાદ જાણવો. કોઈ માથું અર્થ કરે છે, જીવ અને પુદ્ગળ સમૂહ પરસ્પર મજબૂત અવગ્રહિત છે, સારી રીતે એકબીજાનો સંબંધ છે, કોઈ એને છૂટા પાડવા માંગે તો છૂટા પડે નહીં. બીજો જીવ એમ વિચારે કે આના પરમાણુ થોડા છૂટા પડી જાય તો સારું, પડે કે ન પડે, પ્રસાતા વેદની બાંધી હોય, અસાતા વેદની બાંધી હોય ને અસાતા વેદની નો ઉદય આવ્યા પહેલા રોગ ન થાય એવી દવા લે એવું બને કે ન બને. પ્રિવેન્ટિવ ડ્રગ્સ કામ ન કરે છે. પછી આ ઓલા જ્યોતિષ જોડાવે છે ને, જ્યોતિષ જોડાવે છે, ભાઈ તમને તકલીફ થવાની છે, આજથી તમને 15 દિવસ પછી રોગ શરૂ થઈ જશે. ભાઈ સાહેબ મારે તો રોગ જોતો નથી, એમ થવાનો છે કે તમને મંગળ નડે છે. શું મંગળ નડે છે? આ એક મંગળનો પથરો પહેરો કાકરો તો તમને બચી જાઓ, બચી જાય ખરો. જીવે પાપ કર્યા હોય પુણ્ય કર્યા હોય એ બધા નિષ્ફળ જાય, જે એને પુણ્ય પાપ કર્યા હોય એ બધા નિષ્ફળ જાય, કોઈ વ્યવસ્થા રહે. મારે અમુક કર્મ નથી ભોગવવા, એમ થઈ શકે ખરું કે ન થઈ શકે? ઓલું તો વિજ્ઞાન થઈ ગયું.
જીવ એમ ઈચ્છા કરે મારે અમુક કર્મ નથી ભોગવતા, આવે નહીં ભોગવું મારા.
ઈચ્છા જુદી વસ્તુ છે. કર્મ ને નહીં ભોગવવાની ઈચ્છા જુદી વસ્તુ છે અને એનો યથાર્થ ઈલાજ થવો તે જુદી વસ્તુ છે. જૈન દર્શનમાં કર્મ કેવી રીતે બંધાય છે એની વ્યવસ્થા પણ છે અને કર્મ થી કેવી રીતે મુકાવાય છે એની પણ વ્યવસ્થા છે, બંને વ્યવસ્થા છે. પણ આ તો જે ખોટા ઉપાય કરે છે એના દ્રષ્ટાંત છે કે દવા લઈને રોગ ના આવવા દેવો, કે અમુક પ્રકારના મંત્ર તંત્ર કરી પથરા પથરા પહેરીને કઈ માળા પહેરીને કઈ એને ના આવવા દેવું, એ બધી વાત કેવળ જતીન છે. બધા જતીન છે, એક વાત સાચી. યથા ઉદય કાળે તેથી જીવ સુખ દુઃખ ફળને વેદે છે સામાન્યપણે, વિશેષપણે અનુદય પરિણામે પરિણમે તો ઉદય આવીને ખરી જાય અને સુખ દુઃખ થાય નહીં, એ અપવાદ છે. અણસકે. તેથી કર્મભાવનો કરતા જીવ છે અને ભોગતા પણ જીવ છે, આ એક વ્યવહાર વચન છે. વેદક ભાવને લીધે કર્મફળને તે અનુભવે છે. કર્મફળ કર્મભાવનો ભોગતા થયો તો પછી કરતા થયો કે નહીં? તેથી જીવના ભાવથી સંયુક્તિ હું કર્મ દ્રવ્ય કર્મ કરતા છે, પોતાના પોતાનું કરતા હોવાથી અણસઠ છે ને. જીવ જીવ કર્મભાવનો કરતા છે, પેલા અડસઠ ની આવે છે. જીવ કર્મભાવનો કરતા જીવ છે અને ભોગતા પણ જીવ છે. કરતા ભોગતા બે જીવો છે, કારણ કે કરતા હોય એનો ભોગતા હોય ને. નિશ્ચયથી પોતાનો કરતા ને વ્યવહાર છે જીવ ભાવનો કરતા. નિશ્ચય વ્યવહાર ઉતારી લેવો આમ કર્યો સામે. ભોગતા તો માત્ર જીવ છે ચેતક ભાવને લીધે કર્મ ફળનો. તેથી પૂર્વોક્ત કથનથી એમ નક્કી થયું કે કર્મ નિશ્ચયથી પોતાનું કરતા છે, વ્યવહારથી જીવ ભાવનો કરતા છે. જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કરતા છે અને વ્યવહારથી કર્મનો કરતા છે. જેમ અહીં બંને નયોથી કર્મ કરતા છે તેમ એક પણ નયથી તે ભોગતા નથી. શા કારણે? કારણ કે તેને ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદભાવ નથી. જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોગકર્તૃ કહે છે, તે સિવાયની અનુભૂતિને નહીં. તેથી ચેતનપણાને લીધે કેવળ જીવ જ કર્મફળનો કથનચિત આત્માના સુખદુઃખ પરિણામોનો અને કથનચિત ઇષ્ટ અનિષ્ટ વિષયોનો ભૂલતા પ્રસિદ્ધ છે. નિશ્ચય વ્યવહાર ઉતાર્યા છે ટીકાકાર આચાર્ય મહારાજે. નિશ્ચય વ્યવહાર ઉતાર્યા છે. નિશ્ચયથી પોતાના પરિણામમાં કરતા છે, વ્યવહારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી કર્મના પરમાણુનો કરતા ભોગતા કહેવાય છે. બાજુમાં પાડોશમાં રહેતા હોય તો એને કાકા કહે, શું કહે? કાકા કહે કે કોઈ પૂછે કે તમારા ખરેખર તમારા પિતાશ્રીથી નાના ભાઈ છે? ના. એમને તો કોઈ ભાઈ સગા છે નહીં. તો પછી એને કાકા શું કરવા જોઈએ? કે કાકા કહેવાનું પણ કારણ છે, પાડોશમાં રહે છે તેથી ગામના માણસને બીજાને કહેતા નથી. તો કોઈક બાનું છે, એને કેવડાવવા માટેનું કોઈક બાનું છે. એમ જીવે કર્મ બાંધ્યા એમ કેવડાવવાનું બાનું શું છે? કે આખે કર્મણ વર્ગણામાંથી અમુક જ પરમાણુએ સંબંધ કર્યો માટે એ કર્મ જીવે બાંધ્યા એમ કહેવાનું બાનું છે. ખરેખર તો એ પરમાણુ સ્વતંત્ર પરિણામ છે, એ આગળ કહી ગયા છે. પોતાની વાતને કાપીને કહેતા નથી પણ પોતાની વાતને રાખીને કહે છે એમ સમજવું. એ તો પૂર્વાધ પર વિરુદ્ધ છે ને. એમ કરતા ને ભોગતા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ સારા અંશ લીધો ચિત્રગાથામાં. એમ કરતા ને ભૂખતા આત્માના પોતાના ભાવથી થાય છે, પોતાના ભાવે કરે છે અને પોતાના ભાવે ભોગવે છે. અને મોહથી સારી રીતે જે આચ્છાદિત થયેલો છે, મોહમાં ડૂબેલો છે આપણે જેને કહીએ, એવો આ સંસારી જીવ સંસારમાં મોહને કારણે પરિભ્રમણ કરે છે. એ સરવાળો માર્યો. આ બધી વાતનો સરવાળો શું? એ જ રીતે પ્રગટ પ્રભુત્વ શક્તિને લીધે જેણે પોતાના કર્મો વડે કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે, નિશ્ચયથી ભાવ કર્મોને વ્યવહારથી દ્રવ્ય કર્મ લઈ લેવા, એવા આત્માને અનાદિ મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત અભિનિવેશ ઉપજ્યો હોવાથી, મોહને લઈને એનો અભિપ્રાય ઊંધો હોવાથી, દર્શન મોહની સાથે જ્ઞાનનો પર્યાય અભિપ્રાયમાં અભિપ્રાયમાં લઈ જાય છે. મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત અભિનિવેશ ઉપજ્યો હોવાથી સમ્ય જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. સમ્ય જ્ઞાનનો ઉદય નથી, ઉદય જ નથી, પછી અસ્ત થઈ ગઈ છે કહેવાય છે. તેથી તે શાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. કોઈ જીવ શાંત સંસારમાં પરિભ્રમણ કરે છે, કોઈ જીવ અનંત સંસારમાં પણ પરિભ્રમણ કરે છે. એનું કારણ જીવનો મોહ છે, બીજું કાંઈ નથી. એ નિષ્કર્ષ નીકળે છે અહીંયા કે જીવને સંસાર પરિભ્રમણનું કારણ શું કે મોહ. જેને સંસારના પરિભ્રમણ થી એટલે જન્મ મરણ થી છૂટવું હોય એમાંથી આ નીકળે કે જેને જન્મ મરણ થી છૂટવું હોય તેને મોહનો અભાવ સમ્યક પ્રકારે કરવો થયો. થોડોક મોહ દબાવી દે અને પાછો ઉછળીને બહાર આવે એમ નહીં, સમ્યક પ્રકારે મોહનો ક્ષય કરવો રહેશે તો એને જન્મ મરણનો નાશ અવશ્ય થાય. મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી એ જ ગાથા આવે છે. મિથ્યાત્વ મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી સમ્યક્ત્વને કારણે ઉપશમ સમ્યક્ત્વ છે અને આ કાયિક સમ્યક્ત્વ છે. વિતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર શુદ્ધ જ્ઞાનાચાર અંત નિર્વાણ પ્રત્યે આચાર્ય દેવ પછી એને વિશેષણ આપવા માંડી આવે છે. જેણે મોહનો ક્ષય કર્યો એને વિશેષણ આપ્યું કે એક તો એ ધીર પુરુષ છે અને શુદ્ધ જ્ઞાનના નો આચારવંત પુરુષ છે. દસમ જ્ઞાન ચારિત્ર ત્રણે આવી જાય ને, આચારમાં ચારિત્ર આવી ગયું, જ્ઞાનમાં સમય જ્ઞાન આવી ગયું. તે શુદ્ધ જ્ઞાન આચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે, મોક્ષ પ્રત્યે એની ગતિ ચાલુ થઈ જાય છે. જ્યાં જીવને દર્શન મોહનો ઉપશમ થયો કે ક્ષય થયો તે વિતરાગના કહેલા મોક્ષ માર્ગમાં પ્રાપ્ત થયેલો છે. વિતરાગે કહેલો મોક્ષ માર્ગ એને પ્રાપ્ત થયેલો છે અને એ માર્ગે ચડેલો આગળ વધી રહ્યો છે. નાના આચાર છે, નાનાચારવંત લીધો, એટલો આચારવંત ન લીધો પણ નાનાચારવંત લીધો. જ્યારે આ જાતમાં જીનાગ્ઞા વડે માર્ગને પામીને કેવું જોઈએ છે, પુરુષની આજ્ઞા, નિર્ગ્રંથ ગુરુની આજ્ઞા, એ જીનેશ્વર દેવની આજ્ઞા, એ બધી જીનાગ્ઞા છે. જીન પુરુષોની આજ્ઞા તે જીનાગ્ઞા છે. જ્યારે આ જાતમાં જીનાગ્ઞા વડે માર્ગને પામીને ઉપશાંત ક્ષીણમોહપણાને લીધે એટલે કે દર્શનનો ઉપશમ ક્ષય અથવા ક્ષયોક્ષમપણાને લીધે જેને વિપરીત અભિનિવેશ નષ્ટ થયો હોવાથી, વિપરીત અભિપ્રાયનો ખલાસ થઈ ગયો હોવાથી સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગતિ છે એવો થયો છે, કર્તૃત્વ અને ભોક્તૃત્વના અધિકારને સમાપ્ત કરીને જુઓ એ કર્મનો કરતા થતો નથી, પરાગાદી ભાવનો કરતા થતો નથી, કર્મના ફળનો ભોગતા થતો નથી અને હરક્ષોપનો પણ ભોગતા થતો નથી. એની વ્યવહાર થી નિશ્ચય છે. એવા અધિકારને સમાપ્ત કરીને સમ્યકપણે પ્રબળ પ્રગટ પ્રભુત્વ શક્તિ વાળો થયો થતો. પ્રભુત્વ શક્તિ પણ ત્યાં પ્રગતિ સર્વગુણાંશ તે સમ્યકત્વ થયું છે. ત્યારે આત્મામાં જે પ્રભુત્વ નામની શક્તિ છે, પ્રભુત્વ વિભુત્વ 247માં તે પ્રભુત્વ શક્તિ પણ અહીંયા ત્યાં અંશે પ્રગટ થઈ છે. પ્રભુપણું પ્રગટ થઈ ગયું, સમ્યક દ્રષ્ટિને પ્રભુપણું
પ્રગટ થઈ ગયું, પ્રભુ થઈ
ગયું. જો નહીં પ્રભુ પ્રભુત્વ શક્તિ પ્રગટ કરીને તમે ના પાડશો આ તો લોજિક છે. પરમાત્મા શક્તિ એને પ્રગટ કરી છે, પ્રભુત્વ શક્તિ વાળો થયો થતો. દર્શન મોહનો ઉપક્રમ કેવો પ્રભુત્વ શક્તિ છે, પ્રગટ થઈ છે, ઉક્ષમ ને સુક્ષમ હોય ત્યાં સુધી જવાનો અવકાશ છે, ક્ષાયિક માં જવાનો અવકાશ નથી. આપણે ક્ષાયિક લેવું, આપણે ચાલ્યું જાય એવું. જેને ધંધો કરવો હોય એ દેવાળા કાઢ્યા હોય એના લિસ્ટ ન ગોતે, એ કરોડપતિ થયા હોય એના લિસ્ટ ગોતે. એ ગામડામાંથી દોરી લોટો લઈને આવ્યો તો અત્યારે કરોડપતિ છે. સમ્યકપણે પ્રગટ પ્રભુત્વ શક્તિ વાળો થયો છતો જ્ઞાનને જ અનુસરનારા માર્ગે આ કરે છે, જ્ઞાનને જ અનુસરનારા માર્ગે કરે છે, પ્રવર્તે છે, પરિણમે છે, આચરણ કરે ત્યારે તે વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ રૂપ અપવર્ગ નગરને, જો અપવર્ગ લીધો છે ને, અપવર્ગ નગર લીધું છે, મોક્ષ પૂરી મોક્ષ પાટણ માં જાય છે. પ્રભુત્વ ગુણ થી વ્યાખ્યાન કર્યું છે, વિભાવ કરવામાં પણ પ્રભુ અને વિભાવ છોડવામાં પણ પ્રભુ. દ્રવ્ય કર્મ તને વિભાવ કરાવી ન શકે, નહીં કરવા માટે તો પણ પ્રભુ અને કરવા માટે પણ તો પ્રભુ. હું એમ કહું કે આ માણસ પહેલા મારી વાત માનતો હતો અને હવે મારી વાત માનતો નથી. માનતો હતો ત્યારે પણ એ પોતાની માનતો હતો, તારી માનતો હતો, તને એમ લાગતું હતું મારી માને, એને ગમતી રીતે માનતો હતો, એને નહોતી ગમતી ને માનતો હતો, એ વાતમાં કઈ માલ એમ છે. સ્વતંત્ર છે, પ્રભુ છે, દરેક પોતાના પરિણામ કરવા માટે પ્રભુ છે. ઊંધો થવામાં પણ પ્રભુ અને સીધો થવામાં પણ પ્રભુ. એકના ઉપર બીજાનું પ્રભુત્વ નથી, કોઈના ઉપર કોઈનું પ્રભુત્વ નથી. અમેરિકા મહાસત્તા છે, એનું પ્રભુત્વ તો વિશ્વ ઉપર ખરું કે નહીં? હવે ખોબા જેટલા ઈરાક ઉપર લડાઈ કરવી હતી તો 38 દેશને તો ભેગા કર્યા અને તોય હાથમાં થાતે હતી, પોતાને પોતે ધીર છે. તે ધીર પુરુષ નિર્વાણપુર ને પામે છે, ટીકાને છે ધારણ કરે છે તે બુદ્ધિ નથીમાન અને ઉતાવળ ન હોય, વિચાર કરીને પગલું ભરે એને પણ ધીર કહેવામાં આવે છે. અથવા યથાયોગ્ય કાળે યથા સ્થાને યથાર્થ કાર્ય કરે તેને પણ ધીર કહેવામાં આવે છે. એક પ્રકાર થી, બે પ્રકાર થી, ત્રણ પ્રકાર થી, ચાર ગતિના પ્રકાર થી, પાંચ ગુણોની મુખ્યતાથી, સ્વકાયના પ્રકાર થી, સાત ભંગના ઉપયોગપણાથી, આઠ ગુણ અને આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્વથી અને દસ સ્થાનકથી જીવનું નિરૂપણ થાય. જીવનું નિરૂપણ દસ પ્રકારે થાય, થઈ શકવાનું જે છે. એકમાં એક જાતિ આવી જાય, એકમાં એક જાતિ આવી જાય, બે માં સંસારીને સિદ્ધ એવા બે ભાગ થઈ જાય. પછી ત્રણ પ્રકારથી, ત્રણ માં શું લીધા છે, આમાં તો લીધા છે એક પછી. તે જીવ મહાત્મા, ત્યાંથી ફરી જઈ રહ્યું છે, સફલું જીવ મહાત્મા, મહાત્મા શબ્દ સાચો છે, મહાન આત્મા છે ને, તે ખરેખર ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે, એક ઉપયોગધારી હોવાથી એક જ છે. સદા ઉપયોગ સ્વભાવે ઉપયોગધારી જીવ છે. જ્ઞાન અને દર્શન એવા ભેદોને લીધે બે ભેદ વાળો છે, કારણ કે અનેક રીતે બે ભેદ થઈ શકે. કર્મફળ ચેતના, કર્મ ચેતના અને જ્ઞાન ચેતના એવા ભેદો વડે ત્રણ પ્રકાર વાળો છે. અથવા દ્રવ ઉત્પાદન વિનાશ એવા ભેદો વડે લક્ષણ હોવાથી ત્રિલક્ષણ વાળો છે. અથવા ઉત્પાદ વિને ધ્રુવ, દ્રવ ગુણને પર્યાય, અનેક પ્રકારે ત્રણ ભેદ પડે છે. ચાર ગતિમાં ભમતો હોવાથી ચતુર્વિધ ગતિ વાળો છે. પારિણામિક ઔદ્યોગિક ઇત્યાદિ પાંચ મુખ્ય ગુણો વડે તેનું પ્રધાન પણ હોવાથી પાંચ મુખ્ય ગુણો વાળો છે. ઉદયક્ષમ, સુક્ષમ, શાયિક અને પારિણામિક ચાર ગતિઓમાં ઊંચે અને નીચે એમ ષડવિધ ભવાંતરૂપ ગમનરૂપ અપક્રમણથી યુક્ત હોવાથી, અર્થાત અન્ય ભાવમાં જતા ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી છ અપક્રમ સહિત છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે છ દિશા લીધી. અસ્થિ નાસ્તિ આદિ સાત ભંગો વડે, અસ્થિ નાસ્તિ, અસ્થિ અસ્થિ નાસ્તિ, અસ્થિ અવક્તવ્ય, અસ્થિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય અને અસ્થિ નાસ્તિ અવક્તવ્ય એવા સાત ભંગો વડે જેનો સદભાવ હોવાથી, એટલે કે સાત ભંગપૂર્વક સદભાવ વાળો હોવાથી, સાત ભંગપૂર્વક એનું કથન થઈ શકતું હોવાથી, કહેવાતો હોવાથી તે સાત ભેદ વાળો છે. નાનાવરણી આદિ આઠ કર્મ અથવા સમ્યક્વાદી આઠ ગુણોના આશ્રય જીતોમાંથી આઠના આશ્રય રૂપ છે. આઠ ગુણ પણ છે અને આઠ અવગુણ પણ છે. નવ પદાર્થ રૂપે વર્તતો હોવાથી નવ અર્થ રૂપે છે, નવે પર્યાયોને થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય દસ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી તેને દસ સ્થાન ગત પણ કહેવામાં આવે છે. વનસ્પતિમાં સાધારણ પ્રત્યેક એમ કરીને છ ભેદ કર્યા, એક ઇન્દ્રિયના છ ભેદ કર્યા અને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય કરીને બીજા ચાર હજાર દસ ભેદ વાળો ગણીને બીજી રીતે પણ ઘણા દસ ભેદો, અનેક ભેદો છે, વર્ણન એનો થાય છે. કેટલા ભેદો અહીંયા થયા એ રીતે જીવ અનેક ભેદે નિરૂપણ કરવામાં આવે. પહોંચે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. એક બંધના ચાર પાસા જીવને કર્મ પરમાણુનો બંધ થાય ત્યારે એના ચાર પડખાથી એ બંધને સમજવામાં આવે છે. સર્વથા મુક્ત થવાથી, ચારે પ્રકારના નામ બંધથી સર્વથા મુક્ત થવાથી, જ્યારે મુક્ત થાય ત્યારે એને એને પ્રકૃતિનો બંધ હોય, એનો સ્થિતિનો બંધ હોય, એનો અનુભવનો બંધ હોય, એનો પ્રદેશનો બંધ હોય, સંખ્યાનો બંધ હોય. જીવ ઉર્ધ્વગમન કરે છે, જ્યારે એ મુક્ત થાય છે ત્યારે મનુષ્ય લોકમાંથી ઉર્ધ્વગમન કરે છે. છેલ્લે મનુષ્ય લોક સિવાય, મનુષ્ય સિવાય બીજી ગતિમાં હોય, અને બધા કર્મ જ્યારે એના સમાપ્ત થાય એટલે સિદ્ધાલયમાં એક સમયની અંદર ઉર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્મ અવસ્થામાં વિદિશા વિના જીવ દિશાઓમાં જીવ ગમન કરે છે. સંસાર અવસ્થામાં કર્મ અવસ્થા વિના વિદિશા એટલે ખૂણા, અગ્નિ, ઈશાન, વાયુ અને નૈઋત્યને વિદિશા કહે છે અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણને દિશા કહેવાય છે. ચાર દિશા અને ચાર વિદિશા, તો કોઈ ખૂણે ન જાય, કાટખૂણે ન જાય, કોઈ ખૂણે ન જાય. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવી રીતે જાય. જ્યારે કર્મ અવસ્થામાં પણ એ જ્યારે ગમન કરે ત્યારે એવી રીતે જાય છે. એ ગમન કરવાની એ નિયમ છે. વિદિશા વિના જીવ દિશામાં જીવ ગમન કરે છે અને મુક્ત થાય ત્યારે ઉપર જ જાય, નીચે ન જાય અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં પણ ન જાય. હા, ઉદગમન શુદ્ધ શુદ્ધ સુધાર લીધો. એટલે આયુષ પૂરું કરે ત્યારે, આયુષ પૂરું કરે ત્યારે ના જાય. જેમ કે અહીંથી દેવલોકમાં જવું હોય તો પહેલાં ઉપર જાય, પછી આમ જાય. આપણે અહીંથી આમ જાય અને પછી આમ જાય. હવે આ એનું ઉપજવાનું સ્થળ હોય તો આમ ન ઉપજે, બરાબર, પડીને ન ઉપજે. અહીંથી અહીંયા જવાનું હોય તો આમ થઈને આમ જાય, આમ સીધો ન જાય એમ કહેવું.